बोलो स्वामी नारायण भगवान की जय। घनश्याम महाराज की जय। हरि कृष्ण महाराज की जय। सद्गुरुवर्य निष्कुळानंद स्वामी रचित भक्त चिंतामणि ग्रंथ अंतर्गत परचा प्रकरण नी अंदर एक एक भक्तों ने जे भगवान श्री रिये परचाओ आप्या छे ते बधाय भक्तों ने જે જે ભક્તોને પરચા આપ્યા છે એ ભક્તોની વાતો આપણે બધી સાંભળતા હતા. સંતોને પરચા આપ્યા છે એ સંતોને પરચા આપ્યા એની પણ આપણે વાતો સાંભળતા હતા. તો અત્યારે કોની વાત ચાલુ છે? હે, મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનો જન્મ ક્યાં ગામમાં થયેલો? અમરાપુરમાં. હવે મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ ક્યાં થયો? તમારો અવાજ બરાબર ન આવ્યો. હા, એમ સરદારમાં પહેલો વહેલો મેળાપ સદગુરુવર્ય રામાનંદ સ્વામીનો અને મુક્તાનંદ સ્વામીનો થયેલો. એવી આ દિવ્ય ભૂમિ, એવી આ પાવન ભૂમિ, એની ઉપર જ બેસી અને આપણે મુક્તાનંદ સ્વામીને જે ભગવાન શ્રીરીએ પરચા આપ્યા છે એ પરચા આપણે સાંભળવાના છે. શરૂઆતમાં તો મુક્તાનંદ સ્વામીને ભગવાનના સ્વરૂપનો જેમ સેમ યથાર્થ નિશ્ચય નહોતો. રામાનંદ સ્વામીએ દર્શન દઈને કીધું, મુકુંદાસ, જો તું તારા મોક્ષ નિશ્ચિત હો તો આના શરણે થઈને રહેજે. અને સ્વયં રામાનંદ સ્વામીએ જ્યારે કીધું અને ત્યારે મુક્તાનંદ સ્વામીને પછી બસ એ ભગવાન શ્રીહરિનું સ્વરૂપ સમજાઈ ગયું. પછી તો એમાં એટલી બધી લગ્ની લાગી ગઈ, એટલી બધી લગ્ની લાગી ગઈ કે ન પૂછો વાત. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા અખંડ બસ એ ભગવાન શ્રીહરિનું સ્મરણ. મુક્તાનંદ સ્વામીનો નિશ્ચય એટલે પર્વત પ્રાય નિશ્ચય. કોઈ હરિભગતને નિશ્ચયમાં ડગમગાટ થાય ને તો મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે મોકલતા કે જાઓ તમે મુક્તાનંદ સ્વામી પાસે બેસો. અને મુક્તાનંદ સ્વામી જ્યારે સત્સંગ કરાવતા ત્યારે ગમ્યનો નિશ્ચય ડગમગી ગયો હોય તોય પણ પાછો ફરીને પર્વત પ્રાય નિશ્ચય કરી દે, આવો એ મુક્તાનંદ સ્વામીનો પરિપક્વ નિશ્ચય થયો. બસ પછી તો એ મુક્તાનંદ સ્વામીને લગ્ની લાગી ગઈ ભગવાનના સ્વરૂપને. પછી ચાલે બેસે જાગે જુવે સ્વામી સહજાનંદજીને જુવે, જ્યાં નજર નાખે ત્યાં હું દેખાય. હે ભગવાન, અને આપણને આપણને હું દેખાય જ્યાં નજર નાખી ને? હે માયા. લ્યો મુક્તાનંદ સ્વામીમાં આપણામાં એટલો ડિફરન્સ છે. કેટલો? મુક્તાનંદ સ્વામી જ્યાં નજર નાખતા ને ત્યાં ભગવાન દેખાતા હતા, અને આપણને જ્યાં નજર નાખી ને માયા દેખાય. બધી માયા જ છે ને. રૂપિયા દેખાય તો માયા, મિલકત દેખાય તો માયા, બધું માયા જ છે. ટૂંકમાં ભગવાન વિનાની જ્યાં વૃત્તિ ગઈ બધું શું થઈ ગયું? માયા. સિવાય કે ભગવાન, પણ મુક્તાનંદ સ્વામીની કક્ષા તો એટલી બધી ઊંચી છે જ્યાં નજર નાખે જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં બસ ભગવાન સહજાનંદ સ્વામી દેખાય છે. પછી ચાલે બેસે જાગે જુવે स्वामी सहजानंद जी ने जुए जारे करे अंतरवर्ती देखे सुख सागर मूर्ति
अंतरवर्ती करे तरताज एने भगवान ना दर्शन थाय सुख सागर
पछी वात मा चित नो लागे
પછી તો મુક્તાનંદ સ્વામીની કક્ષા એવી થઈ જ્યારે અંતરવર્તી થાય ભગવાનના દર્શન થયા પછી બીજી કોઈ વાત સાંભળવી ગમે ને અને હકીકત છે આપણને બીજી ત્રીજી બધી વાતો સાંભળવી ત્યાં સુધી ગમે છે કે જ્યાં સુધી આપણું મન ભગવાનમાં નથી લાગ્યું આપણે ભગવાનમાં લગ્ની નથી લાગી ત્યાં સુધી એટલે તો સંતોએ ગાયું ને
લગ્ની લાગી નારાયણ નામની રે
લગ્ની લાગી નારાયણ નામની રે
તાલીકો સા
હે લગ્ની લાગી નારાયણ નામની રે મને ગમતી નથી બીજી વાત લગ્ની લાગી નારાયણ નામની
લગ્ની લાગી નારાયણ નામની
જોરસે તાલી
હે મને ગમતી નથી બીજી વાત લગ્ની લાગી નારાયણ નામની
લગ્ની લાગી નારાયણ નામની
હે લગ્ની લાગી નારાયણ નામની
લગ્ની લાગી નારાયણ નામની
બસ એક વખત જો ભગવાનની લગ્ની લાગી જાય તો બેડો પાર થઈ જાય પછી એનું મન એનું ચિત્ત બીજે ક્યાંય ન લાગે જે જે ભક્તોના મન ભગવાનમાં લાગ્યા એના ઇતિહાસો તપાસો તો તમને ખ્યાલ આવશે બસ એને પછી જગતની કોઈ વાત ગમી નહીં એ પછી ભગવાન પાસે દીવાના બની ગયા પછી પ્રત્યક્ષમાં હોય તો ભલે ને પરોક્ષમાં હોય તો ભલે મીરાબાઈ પરોક્ષમાં થઈ ગયા પણ એને ભગવાનની લગ્ની લાગી ગઈ તો એની સ્થિતિ કક્ષા સર્જાઈ ગઈ
એસી લાગી લગન લાગી 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 લગન એસી લાગી લગન એસી લાગી લાગી લગન ऐसी लागी लगन मेरा हो गई मगन वो तो गली गली हरी गुंगाने लगी ऐसी लागी लगन कोई रोके नहीं कोई टोके नहीं कोई रोके नहीं कोई टोके नहीं मेरा गोविंद गोपाल गाने लगी वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लागी लगन ऐसी लागी लगन
मेरा न तो परोक्ष भगवान नो मेलाप थो तो हो सर्वावतारी भगवान नो मेलाप नो तो थो તોય મીરા દિવાની બની ગઈ હતી તો મુક્તાનંદ સ્વામીને તો સર્વાવતારી ભગવાન મળ્યા હતા તો મુક્તાનંદ સ્વામીને લગ્ની લાગી જાય ને દિવાના બની જાય ને એનું જગતમાં ક્યાંય ચિત્ત ન ચોટે એમાં શું કેવું એટલે કહે છે
પછી ચાલે બેસે જાગે જુવે સ્વામી સહજાનંદજીને જુવે પછી વાતમાં ચિત્ત નવ લાગે રે મન મૂર્તિ માહી અનુરાગે રે
બસ એ કરી ભજનનું તાન બીજું કોઈ તાન નહીં આપણને તાન તો ખરા ઘણા બધાય છે. કોઈકને એવું તાન છે કે મારે રૂપિયા વાળા થઈ જવું છે, કોઈકને એવું તાન છે કે મારે એક ગાડી છે ને હજી બે ત્રણ બીજી કરવી છે, કોઈકને એવું તાન છે 50 વીઘા જમીન છે ને હજી હો કરી નાખી છે. આપણા બધા તાન તો કાંઈ એમ વાત જવા દે, એવા બધા જો સારું છે. મુખ્યમંત્રી થવાનો તાન નથી ચડતું, કારણ કે ત્યાં પગ આંબે એમ નથી. એટલે આપણા તાનની તો બધી વાત જ જવા દો. એટલે આપણા તાનની કાંઈ કીધા જેવું છે નહીં. આપણે તો દુનિયામાં કાંઈક કંઈક થઈ જવું છે, કાંઈક કંઈક કહેવાય જવું છે, આપણને બધા એવા તાન છે. પણ મુક્તાનંદ સ્વામીનું તાન જુદું છે. મુક્તાનંદ સ્વામીને એક તાન જાગ્યું, ક્યું? બસ હરિભજનનું. બસ આ તાન જેદી જાગશે તેદી બેડો પાર થાય. એ આજ જાગે તો ભલે જન્મે, બે જન્મે, લાખ જન્મે કે કરોડ જન્મે કે અબજો જન્મ ધરીને પણ મુક્તાનંદ સ્વામીને તાન જાગી ગયો. પછી વાત માચી તો ન લાગે રે, મન મૂર્તિ માહી અનુરાગે રે, હેમ રયુ દિન દોય ચાર રે, દેખ્યો અલૌકિક ચમત્કાર રે. પછી પોતાના વચન માય રે, બહુ જીવને સમાધિ થાય રે. મુક્તાનંદ સ્વામીની આ સ્થિતિ સર્જાણી. હે પછી પોતાના વચન માય રે, પછી પોતાના વચન માય રે. જય હો ભાવસર. હે પછી પોતાના વચન માય રે,
પછી પોતાના વચન માય રે,
બહુ જીવને સમાધિ થાય રે,
બહુ જીવને સમાધિ થાય રે.
એમ અલૌકિક રીતે જે હરે,
એમ અલૌકિક રીતે જે હરે, પોતાના વચન માય રે, બહુ જીવને સમાધિ થાય રે. મુક્તાનંદ સ્વામીની આ સ્થિતિ થઈ. મુક્તાનંદ સ્વામી જેને ક્યાંય એને સમાધિ થાય, પણ મુક્તાનંદ સ્વામીને સમાધિ ન થતી. મુક્તાનંદ સ્વામી બીજાને કહે તો એને સમાધિ થાય, પછી મુક્તાનંદ સ્વામીને ન થાય. અરે એક વખત તો મહારાજ સભા ભરીને બેઠેલા ને એમાં બરોબર મહારાજે ચપટી વગાડી, બધા સંતો ને બધા હરિભક્તો ને બધાને સમાધિ થઈ ગઈ, ખાલી એક મુક્તાનંદ સ્વામીને સમાધિ ન થઈ. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી આ બધાને સમાધિ થઈ ગઈ, અમે બધાને સમાધિ કરાવી, તમને સમાધિ ન થઈ તો તમને કાંઈ શંકા ન થઈ? એ વખતે મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ તમે જે કાંઈ કરતા હશો એ મારા સારા માટે જ કરતા હશો, મારું જેમ હિત થાય એમ કરતા હશો. મહારાજ કહે, સ્વામી એ વાત તો બરાબર, પણ મને વિચાર એવો થયો કે જો બધાને સમાધિ કરાવી એમ તમને કરાવી હોત તો હું વાત કોની આગળ કરત? કે મુક્તાનંદ સ્વામી કે, મહારાજ એ વાત તો બરોબર છે, પણ જેમ મારું હિત થાય એમ તમે કરતા હો, મને એમાં કાંઈ શંકા નથી. અને એ વખતે મહારાજ બોલ્યા, સ્વામી તમે તો બહુ મોટા સંત છો, અને જો તમને સમાધિ કરાવું તો ઓરી તો સમાધિ કરાવાય નહીં, અને જો આગવી સમાધિ કરાવવું તો તમે પાછા આવો નહીં, અને જો તમે પાછા ન આવો તો હજારો હરિભક્તોના કલ્યાણ અટકી જાય, માટે સ્વામી તમને હું સમાધિ નથી કરાવતો. અમારે તમારા દ્વારા હજારો આત્માઓનું કલ્યાણ કરાવવું છે, માટે હું તમને સમાધિ નથી કરાવતો. મુક્તાનંદ સ્વામીની આવી સ્થિતિ. પછી પોતાના વચનમાં બહુ જીવને સમાધિ થાય એમ અલૌકિક રીતે જે મુક્તાનંદને દેખાડી તે
વળી એક દિન એકાએકી ચાલ્યા માર્ગે મુક્ત વિવેકી આવ્યું અરણને ઉવાટ મળી જીયા મનુષ્ય માત્ર નહીં વળી.
મહારાજ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી જાઓ તમે ગામડે ફરવા માટે. ભગવાન શ્રીની આજ્ઞા થતા મુક્તાનંદ સ્વામી ગામડે ફરવા માટે ગયા છે. આગળ હાલ્યા જાય છે, ઘોર જંગલ આવ્યું છે.
આવ્યું અરણ ને ઉવાટ મળી જીયા મનુષ્ય માત્ર નહીં મળી.
એવું ભયંકર જંગલ જ્યાં કોઈ માણસ દેખાય નહીં.
દિન થોડો ને જવાનું દૂર રે, દિન થોડો ને જવાનું દૂર રે, દિન થોડો ને જવાનું દૂર રે, દિન થોડો ને જવાનું દૂર રે. હે આવી નદી આડી ભરપૂર રે, આવી નદી આડી ભરપૂર રે,
અને એ વખતે વરસાદ ખૂબ વરસ્યો. નદીમાં બે કાંઠા આમ પૂર આવ્યું છે. સંધ્યા ઢળી ચૂકી છે, ભયંકર જંગલ છે, હિંસક પ્રાણીઓના અવાજો સંભળાય છે, તમરાઓ બોલે છે, ભયંકર વાતાવરણ છે. એવા ઘોર જંગલમાં મુક્તાનંદ સ્વામી નદીના કાંઠે ઉભા છે. નદીમાં બે કાંઠા અમુક પૂર આવ્યું છે, નદી ઉતરાય એવું છે નહીં. સ્વામી કાંઠે ઉભા ભા વિચાર કરે છે, શું કરવું. નદીમાં બે વાંઝાળ પાણી, અને જો કાંઠે રહો તો અહીંયા તો વાંધ મારી નાખે એવી દશા છે. વિચાર કરો, એ જગ્યાએ આપણે હોય તો શું કરીએ.
એ નદી નિરતે કુશર જાણો રે, લાગી પ્યાસ ને કંઠ સુકાણો રે,
તરસ લાગી છે કંઠ સુકાય છે.
હે દેખી સમાજ સંકટ કણો રે, દેખી સમાજ સંકટ કણો રે,
જોરસે તાલીઓ. આ કથા આપણને ઘણું ઘણું શીખવી જાય છે.
હે દેખી સમાજ સંકટ કણો રે, દેખી સમાજ સંકટ કણો રે, મુક્તાનંદ ને મોદ છે ઘણો
ચલાવી દીધું અમને, હાલો અડધી જ ઘડી બોલીશ. આ ફરસ વાળા કોઈ નહીં બોલતા, આ બધા જીવ છે.
હે મુક્તાનંદ ને મોદ સે ઘણો રે, હે મુક્તાનંદ ને મોદ છે ઘણો રે.
અરે આવું મોટું સંકટ છે તોય મુક્તાનંદ સ્વામી ને બીક નથી. ઈ જગ્યાએ આપણા હોય તો આફડા ફાફડા થઈ જાય. અરે મરી ગયા, શું થાય ભાઈ સાહેબ, કઈક માનતા ચાલુ કરી દી. પણ મુક્તાનંદ સ્વામી ના મનમાં કઈ દુઃખ નથી હો ભાઈ, મનમાં આનંદ છે. આવી પરિસ્થિતિ આવે અને આનંદમાં રહેવું હોય તો શું કરવું પડે, કેવી સમજણ કેળવી પડે, તો આવી પરિસ્થિતિમાં પણ આનંદમાં રહી શકીએ. પાછલી પંક્તિમાં બતાવે છે, જો આવો મનમાં વિચાર હોય ને તો આવી ભયંકર પરિસ્થિતિમાં પણ આપણે મોજમાં રહી.
હે થાશે ગમતુ ગોવિંદ ઘણું રે, ગોવિંદ ઘણું રે, હે માઈ સુધાશે આપણું રે, માહી સુધાશે આપણું રે,
મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો છે.
થાશે ગમતું ગોવિંદ તણુ રે,
ભગવાન ની મરજી હશે એમ થાશે, જેમ એની મરજી.
રાજી હે હમ ઉસી મે જિસમે તેરી રજા હે,
રો કર કટે યા હંસ કર કટકી હે જિંદગાની,
તું ગમ દે યા ખુશી દે હે તેરી મહેરબાની, મંજૂર હે હમે ભી જો તેરા ફેસલા હે, રો કર કટે યા હંસ કર હે કટકી જિંદગાની.
એ રોઈને તમે જિંદગી પૂરી કરો તો ભલે અને હસતા હસતા પૂરી કરો તો ભલે, તો ભગવાનને હોપીને આનંદમાં જ ન જીવી, ફુકરમાં શોકમાં જિંદગી જીવવી જોઈએ, જેમ ભગવાન તને ગમે એમ. હે મહારાજ, તારે જો લઈ જવું હોય ને તો અમારે એક સેકન્ડે અહીંયા રહેવું નથી, આવો ઠરાવ કરો. આવો આવો ઠરાવ કર્યો હોય ઊંચી આંગળી કરો તો હાશી ના આવશે. હા એ તો આવ્યા હોય તો ખબર પડે, નકર વળી ડોશીની જેમ સમજે, ડોશી વાળો છાણા વીણતી હતી કંટાળી ગયો. હે ભગવાન, હવે તો મોતે આવતું ન જ કે બોલો. અને હાશીન કાળ આવ્યો કે હાલો માજી શું કામ છે, તેડવા આવ્યો હાલો, તો કા બેટા જરાક છાણાનો હુમલો સડાવીને લે. એ તો તમને બધાને એમ છે કે આપણે આંગળી ઊંચી કરવામાં હું જાયશ, બાકી જો મહારાજ આવ્યો હોય તો ખબર પડે. પણ જેને ખરેખર જેને ભગવાનને સમર્પણ ભાવ કર્યો છે એને તો મનમાં એમ, ભગવાનને જો લઈ જવા હોય તો અમારે એક સેકન્ડે અહીંયા રહેવું નથી, એને રાખવા હોય તો અમારે કઈ મરવું નથી, બરાબર ને. જો ભગવાન તારે જીવાડો જાય તો અમે અહીંયા જીવીએ છીએ, અમારે તો મરવું નથી, જો લઈ જવા હોય તો અમારે કઈ એક સેકન્ડ રહેવું નથી. તુલસીદાસજી વાણમાં બેઠેલા સમુદ્રમાં જતા હતા, અરે બીજા કેટલાય માણસો હતા, અને એમાં બરોબર દરિયામાં તોફાન ચડ્યું ભાઈ. ત્યાં તો બધા લોકો હાફળા ફાફડા થઈ ગયા, મીડિયા હાવ ભજન કરવા, હોય જે જેના ઉપાસક હતા, રામચંદ્રજીના ઉપાસક હતા, રામ રામ કરવા મીડ્યા, કોઈ હનુમાન હનુમાન કરવા મીડ્યા, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરવા મીડ્યા, જેને જેને માન થઈ બધા. પણ ભાઈ આ તો તોફાન એવું બધું ચડ્યું, પણ કોઈને જીવવાની આશા રહી નહીં, અને ઉલ્લી ઉલ્લીને પાણી મળ્યું વાણમાં પડવા. બધા વાણમાં બેઠેલા માણસો એ ખોબે ખોબે પાણી ઉલીસી ઉલીને મીડ્યા દરિયામાં નાખવાનું. પણ તુલસીદાસજી શું કરે, દરિયામાં પાણી હોય ને લઈને વાણમાં નાખે. ઓલા કે આ મહાત્માનું મગજ ચટકી ગયું થયું હું, પણ થોડીક વાર થઈ તોફાન બંધ રહી ગયું, ત્યારે તુલસીદાસજી વાણમાં પાણી હતું ને લઈને પાછા મળ્યા દરિયામાં નાખવા મળ્યા. ત્યારે વાણમાં બેઠેલા બધા માણસોએ કીધું, મહાત્માજી આ તમારી લીલા કે અમને સમજાણની આંખ કરો છો, હું તમે પહેલાં જ્યારે તોફાન ચડ્યું હતું અમે પાણી બહાર કાઢતા હતા ત્યારે તમે અંદર નાખતા હતા, અને હવે તોફાન સમી ગયું પછી બહાર કાઢવા માંડ્યા, ત્યારે તુલસીદાસજી કે મેં વિચાર કર્યો કે ભગવાને એવો વિચાર કર્યો છે કે હવે અમને મારી જ નાખવા છે, ડૂબાડી દેવા, તો મને એમ થયું ભગવાન તારે ડૂબાડી દેવા છે, હાલ ઉપાડ, હાલ હું ભગવાનને મદદ કરું, તો અમારે કાંઈ રહેવું નથી. પછી આ તોફાન બંધ થઈ ગયું એટલે મને એમ થયું કે ભગવાનને એવો સંકલ્પ થયો કે ભગવાનને જીવાડવા છે. તુલસીદાસજી કહેતો મને એવો સંકલ્પ થયો, ભગવાન જો તારે અમને જીવાડવા હોય તો અમારે કાંઈ મરવું નથી, એટલે હું પાણી બહાર કાઢું છું કે બોલો.
એ થશે ગમતું ગોવિંદ તણુ રે, એ માય શું જાશે આપણું રે,
આવી સ્થિતિ થઈ જાય તો બેડો પાર થઈ જાય. મુક્તાનંદ સ્વામીને આટલું બધું આમ સંકટનો સમૂહ છે પણ મનમાં રંજ માત્ર દુઃખ નથી ભાઈ, આનંદમાં છે.
એમ દ્રઢ કર્યો ઉર થાપ રે, એમ દ્રઢ કર્યો ઉર થાપ રે, દ્રઢ કર્યો ઉર થાપ રે. હે આવ્યા વિપ્ર રૂપે હરિયા પરે, હે આવ્યા વિપ્ર રૂપે હરિયા પરે,
મુક્તાનંદ સ્વામી હજી આમ જ્યાં વિચાર કરી અને મહારાજ નું ભજન કરે છે ત્યાં મહારાજ આવ્યા. કોનો વેશ લઈને આવ્યા? હે બ્રાહ્મણ નો વેશ લઈને આવ્યા.
હે આવ્યા વિપ્ર રૂપે હરિયા પરે, એ કહે સાધુ શું કરો છો વિચાર રે, સાધુ શું કરો વિચાર રે, હે આવો ઉતારું નદી પાર રે, આવો ઉતારું નદી પાર રે, એ પછી થઈ મુક્તાનંદ ને મોય રે,
સાધુ શું ચિંતા કરો છો, ચાલો ચાલો હું તો આનો ભમ્યો છું, કઈ જગ્યાએ કેટલું પાણી હોય મને બધી ખબર પડે, હાલો અને મને તરતા આવડે છે, હાલો હું આગળ હાલો મારી પાસે હાલ્યા. એમ કહીને મહારાજ બ્રાહ્મણ નો વેશ ધારણ કરી આગળ ચાલ્યા અને પાછળ મુક્તાન સ્વામી મુક્તાન સ્વામી નું કાંડું પકડી મહારાજ આગળ જાય છે.
કહે ચાલો આવું છું તેરે રે, હે એમ કહી રહ્યા નદી તેરે રે, હે મુક્તાનંદે ચાલી પાછું દેખ્યું રે, મુક્તાનંદે ચાલી પાછું દેખ્યું રે, એ વિપ્ર રૂપે દ્રષ્ટે ન દેખ્યું રે, વિપ્ર રૂપે દ્રષ્ટે ન દેખ્યું રે.
મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કાલો સ્વામી, એમ કહી ભગવાન શ્રીરી મુક્તાનંદ સ્વામીને ઠેઠ હામે કાંઠે ઉતારી ગયા. પછી મુક્તાનંદ સ્વામીને સ્વામી તમે આગળ ચાલતા થાવ, હું પાછળ આવું છું. આમ કહી મુક્તાનંદ સ્વામી જે આગળ આવ્યા પણ થોડીક વાર ત્યાં પાછળ જોયું તો ત્યાં કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણ કોઈ હતું નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીને ખબર પડી આ દુઃખના સમૂહમાં હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવી અને મારું રક્ષણ કરી ગયા. ભાઈ આવા દયાળુ ભગવાન મળ્યા છે.
ત્યારે મુક્તાનંદે મન જાણી રે, મહાપ્રભુજીએ મેરે આણી રે, આજે આવ્યો તો કષ્ટ પાર રે, તેમાં શ્રીહરિએ કરી સાર રે, એમ પરચો પૂરી અવિનાશ રે, અતિ સુખી કર્યા નિજ દાસ રે.
આવા કષ્ટમાં મુક્તાનંદ સ્વામીને ધીરજ રહી, કષ્ટમાં ધીરજ રહેવી બહુ કઠિન છે. ગમે તેવા દેશકાળ આવે ને ધીરજ રહે એ મહાન કપરું કામ છે. સમજણ હોય તો ધીરજ ન ડગે, સમજણ હોય તો ધીરજ ન ડગે. મુક્તાનંદ સ્વામીને એટલી બધી કક્ષા ઊંચી હતી. મુક્તાનંદ સ્વામીને ધીરજ કોઈ દિવસ ડગતી નહીં. મહારાજ જ્યારે બીજાને વઢને પછી વઢ્યા પછી એને થાળ આપતા, શું કરવા? વઢ્યા પછી એને થાળ આપતા મારા, શું કરવા? નહીતર ખોટું લાગી જાય. પણ મુક્તાનંદ સ્વામીને જે દિવસ રોજ થાળ આપે, પણ મુક્તાનંદ સ્વામીને જે દી વઢન તે દી થાળ ન આપે લ્યો. કારણ કે મુક્તાનંદ સ્વામીને કદાચ મહારાજ ગમે એટલા વઢને તોય એને ખોટું ન લાગતું. અને એ જ લખી હકે ને, શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. આવી મુક્તાનંદ સ્વામીની સમજણ. એટલે સ્વામી અહીંયા લખે છે,
એવા બીજા પરચા પણ ઘણા, કહીએ કેટલા મહારાજ તણા.
એવા એક બે નહીં, બીજા પણ કેટલાય પરસા છે. ઓ ભાઈ,
વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખ રૂપ.
આ તો બધા મોટા મોટા સંતોની જ વાતો આવે છે. ક્યાં ક્યાં સંત ની વાત આવી? પેલા કોની આવી હતી? હે, શતાનંદ સ્વામી. પછી હે, મુક્તાનંદ સ્વામી. ત્રીજા વ્યાપકાનંદ સ્વામી. બરાબર ને? જો કે ક્રમ આડાવડો થઈ ગયો, પણ આવ્યા છે તો એ જ પ્રમાણે ને, વાંધો નહીં. હવે બીજા એક મોટા સંત ની વાત સ્વામી લખે છે.
વળી કહું એક વાત અનુપ, મોટા સંત ની છે સુખ રૂપ. એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધ માં ન ચળે કદી.
હવે કોની વાત આવે છે? અખંડાનંદ સ્વામી. પણ અખંડાનંદ સ્વામી બહુ મહાન સંત છે. કેવા સંત છે તો કે જિંદગીમાં ક્યારે પણ કામ ક્રોધ લોભ મોહથી જેનું ચિત્ત વિભ્રાંત પામતું નથી, આવા મહાન સંત છે.
અતિ ત્યાગીને તપસી તને, સુખ દુઃખ માં ન ડગે મને.
અતિ ત્યાગ, અતિ વૈરાગ, સુખ દુઃખ માં જેને સમાનતા છે, આવા અખંડાનંદ સ્વામી છે.
ભય વિગ્રહ વિપત્તિ આવે, માન અપમાને મન ન ડોલાવે.
ગમે એવો ભય આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, પણ તેમ છતાં એનું ચિત્ત ડગે નહીં. માન અપમાનમાં સ્થિતિ સરખી રહેવી ને બહુ કઠણ છે. નહીતર માન ને અપમાન એમાં સ્થિતિ સરખી રહેતી હોતી નથી. એક વખત અખંડાનંદ સ્વામી પર કોઈએ બ્રહ્મચર્ય ભંગની આળ નાખી તો સ્વામી ખાલી એટલું જ બોલ્યા કે જૂઠું ક્યું બોલતા હે, એટલું કહીને પછી માળા ફેરવા મળ્યા. લ્યો, બીજું કોઈ કાંઈ મનમાં કાંઈ જરાય એનો રોષ નથી, કાંઈ નથી. બોલો, આવા એ મહાન સંત. એટલે સ્વામી અહીંયા લખે છે,
સદા સુખિયા સમજણ માય રે, સદા સદા સુખિયા સમજણ માય રે, સદા સુખિયા સમજણ માય રે, હરે ફરે હરિની ઈચ્છાય રે, હરે ફરે હરિની ઈચ્છાય રે, એ હરે ફરે હરિની ઈચ્છાય રે, હરે ફરે હરિની ઈચ્છાય રે. ચાલ્યા એક દિવસ એ કલા રે, એ સંગે સંત નહીં કોઈ ખેડા રે, સંગે સંત નહીં કોઈ ખેડા રે, એ સંગે સંત નહીં કોઈ ખેડા રે, સંગે સંત નહીં કોઈ ખેડા રે. સદા સુખિયા સમજણ માય,
સુખ અમાર્યું છે, સમજણીમાં આવો. હા, સુખ માત્ર સમજણીમાં આવ્યું છે, રૂપિયામાં નહીં, બંગલામાં નહીં, માન મોટપમાં નહીં, સ્ત્રીમાં નહીં, પુરુષમાં નહીં, છોકરામાં નહીં, ક્યાંય નહીં, પણ સુખ એમાં છે સમજણમાં. સમજણ હોય તો સુખિયા, સદાય સુખિયા. ગોપાળન સ્વામીની વાતોમાં એક વાત આવે છે, સદા સુખિયા કેમ રહેવાય? કયો લ્યો ખબર છે કોઈને? સદા સુખી રહેવું હોય, કોઈ દુઃખી ન થવું હોય તો શું કરવું પડે? હે, હા, જેને કઈ જોઈ જ નહીં ઈ સદા સુખી. કારણ કે દુઃખ માત્ર શેનું છે? કઈક જોઈ છે, અપેક્ષા છે, નથી મળતું એનું દુઃખ છે, પણ જેને કઈ જોતું જ નથી તેને દુઃખ શેનું? સદા સુખી આ સમજણમાં. જેટલી આશા, જેટલી ઈચ્છાઓ વધારે એટલું દુઃખ વધારે. એક કિલો ઈચ્છા તો અમે એક કિલો દુઃખ, બે કિલો ઈચ્છા તો અમે બે કિલો દુઃખ. પણ આ લોકમાં કોઈની ઈચ્છાઓ પૂરી થઈ જ નથી. જેને રૂપિયો હશે ને કેટલા કરવાશ? હો કરવાશે ને, હો હશે ને, હે, હજાર હજાર છે ને, લાખોપતિ થવું લાખોપતિ છે ને, કરોડોપતિ થવું કરોડોપતિ, અને અબજોપતિ થવું અબજોપતિ છે ને. હા, એ તો જુદું જ વિચાર છે. કવિએ બહુ અદભુત લખ્યું છે, કે સાંભળ્યું છે કે દુનિયાના બધા અમીરો, અરે સાંભળ્યું છે કે દુનિયાના બધા અમીરો ઉપર રહેવા જવાના છે. એને ક્યાં રહેવા જવું છે? હા, ચંદ્ર ઉપર. પણ પાછલી પંક્તિ કવિએ બહુ સારી લખી, સારું થયું ઈ બાને જગતનું કચરું સાફ થઈ જશે. એટલે આ દુનિયામાં કોઈના તૃષ્ણાનો એન્ડ જ નથી. નિષ્કળન સ્વામી લખ્યું, નર ઈચ્છે છે નરેશ થવા, રાજા ઈચ્છે અમર લોક જાવા. બધાને આ લોકમાં બધા માણસોને શેની ઈચ્છા છે? નર ઈચ્છે છે નરેશ થવા, વડાપ્રધાન થવાની કોના સંકલ્પ નથી? કયો લ્યો, કાલ સવારે કહેવામાં આવે કે તમને વડાપ્રધાનની સીટ ઉપર બેસાડવામાં આવવાના છે તો કોણ ના પાડી દે? હા, તરત બેસી જાય. વડાપ્રધાનની સીટ ઉપર ન બેહો ઊંચી આંગળી કરો તો, પણ મળે એમ નથી એટલે કરો છો તમે. બાકી જો ખબર પડે કાલે મળવાની છે તો એ તો તમારે બેસી જાય વગર કીધે, મૂર્તિ ન જોવારે. નર ઈચ્છે છે નરેશ થવા, રાજા ઈચ્છે અમર લોક જાવા. ત્રિલોકીનું રાજ હોય ને તો એને એટલેથી સંતોષ નથી. એને મનમાં એમ થાય કે અમને સ્વર્ગના વૈભવ મળી જાય તો કેવું સારું. તો દેવતાઓને સ્વર્ગના વૈભવ મળ્યા છે તો એને એટલેથી સંતોષ નથી. નર ઈચ્છે છે નરેશ થવા, રાજા ઈચ્છે અમર લોક જાવા. અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી. દેવતાઓને શેનો સંકલ્પ છે? બસ અમને ઇન્દ્રની પદવી મળી જાય તો કામ થઈ જાય. તો ઇન્દ્રને હું એટલે સંતોષ છે? ઇન્દ્ર ઈચ્છે થવા આદ્ય કવિ. ઇન્દ્રને હું થવું? હા, કે મને બ્રહ્માનું રાજ મળી જાય ને આખા 14 લોકનું. આ બરાબર ને, આ તો ખાલી 3 લોકનું છે, પણ બ્રહ્માને તો 14 લોકનું રાજ છે. એ મળી જાય તો કામ થઈ જાય. વિધિ પરતે વૈરાટ કહીએ, અને બ્રહ્માને શેનો સંકલ્પ છે? હા, આ વૈરાટના વૈભવ એવા મારે વૈભવ નહીં હો, એને વૈરાટના વૈભવનો સંકલ્પ છે. અને વૈરાટને તેથી પર પ્રધાન પુરુષ, એને પ્રધાન પુરુષના ભોગવાનો સંકલ્પ છે. કહો પ્રધાન પુરુષને કેટલું બધા અનંત કોટી બ્રહ્માંડો એની નીચે, મારી નીચે તો એક બ્રહ્માંડ છે. તેથી પર પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજસ. તેથી પર પ્રકૃતિ પુરુષ, ને તેથી પર અક્ષરધામ. અક્ષર પર પુરુષોત્તમ જે હ, તેણે ધર્યું મનુષ્યનું દેહ. લ્યો, અંતિમ સુખનો વિરામ ક્યાં આવ્યો? મહારાજમાં. હા, જેને ભગવાન મળી ગયા ને બધું મળી ગયું, એટલે ભગવાન પાસે બીજું ત્રીજું માગવું જ નહીં. માગવું તો કેવું માગવું? તમારી મૂર્તિ વિના મારા નાથ રે. બોલો બોલો,
બીજું મને આપશો માં.
ખાલી તમે એકલા બોલો, આપણે વિધાઉટ સંગીત. બોલો જઈ, કડી મેં તમને કહી દીધી. હારે બોલો, અમારા બાજુમાં એક ગામ છે, એક જગ્યાએ હવે ત્યાં દાદા મંદિરમાં ઘણા આવે, 70-80 દાદા આવે, પણ કોઈ કોઈનું કોઈ સાંભળે નહીં. એટલે પેલા દાદા આવીને ચેષ્ટાની શરૂઆત કરે, પ્રથમ શ્રીને રે ચરણે શિષ્ટ નમાવું, એ અડધે પગે ને તે બીજા દાદા આવે, એ વળી પહેલાથી શરૂઆત કરે. ઓલા પોણે પગ્યા હોય તે ત્રીજા દાદા આવે, એ વળી પહેલેથી શરૂઆત કરે. એટલે બધાએ દાદાની શ્રેષ્ઠ અલગ અલગ હાલતી, એમ તમારું બધાનું અલગ અલગ હાલે છે, પણ એ કરે બોલો બધાએ તમારી. હા ભગવાન ને કેવું, ભગવાન ભૂલે અમને બીજું આપતા, અમારે તમારી મૂર્તિ વિના કાંઈ જોતું નથી. મહાબળવંત એવું વરદાન એહ માયા મને ન વળી. ભગવાન પાસે આવું માગો, બાકી બીજું કઈ માગવું નહીં. ભગવાન પાસે બીજું ત્રીજું માગન તો નિષ્કુળાન સ્વામી કે એ તો કેવું કે જેમ રીઝવે કોઈ રાજનને અને પ્રસન્ન કરી માગે પિયાજ. પિયાજ એટલે ડુંગળી. રાજા રાજી તને કિલો ડુંગળી આપી ગયો, ડાયો કહેવાય. એમ અવડા મોટા ભગવાન એની પાસે માઇક સુખોની માગણી કરે ત્યારે ભગવાનને એમ થાય કે હું અવડો મોટો ભગવાન મળ્યો, આને માગી માગીને આવું હું માગ્યું. અને જેને ભગવાન લઈ લીધા, ભગવાન મળી ગયા ને બધું જ મળી ગયું, પછી કાંઈ બાકી રહ્યું એમાં બધું આવી ગયું. કલ્પના કરો, મારે લખ્યું અનંત કોટી બ્રહ્માંડના વિશેષ સુખો છે, એ તો ભગવાનના રોમના એક છિદ્રમાં, એક રોમના કોટીમાં ભાગમાં બધા લઈ થઈ જાય છે. તો વિચાર કરો એ સ્વરૂપમાં કેટલું સુખ છે. એટલે ભગવાનને રાખ્યા એને બધું જ રાખ્યું, એને બધું જ મળી ગયું. એટલે ભગવાન સિવાય ભૂલે બીજું માગવું, અને જેથી ન્યા દ્રષ્ટિ પહોંચશે પછી આ લોકના સુખમાંથી આપોઆપ વૃત્તિ હટી જશે. એટલે બીજી ત્રીજી ચિંતા કરવી નહીં, બાકી આ લોકમાં તૃષ્ણાનો કોઈનો એન્ડ જ નથી. છે કોઈનો એન્ડ? અરે એક ભાઈને તો એક શેઠને આખી રાત ઊંઘ ન આવે. એના શેઠાણીએ કીધું કેમ તમને ઊંઘ નથી આવતી, તો કે મને ચિંતા એ થાય છે કરે આપણે હાથ પેઢી ખાય એટલું ત્યો આઠમી પેઢીનું હું થાય કે લે. બોલો, એ આઠમી પેઢીની ચિંતા કરતા હતા. એટલે આ દુનિયામાં જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ન ઓળખાણું હોય ત્યાં સુધી આવી સ્થિતિ થાય, પણ જો ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય એટલે સુખ માત્રના નિધિ કોણ છે? ભગવાન છે. આવી સમજણ થાય તો પછી એને જીવનમાં કોઈ દુઃખ જ નથી. એટલે અહીં નિષ્કુળાન સ્વામી લખે,
સદા સુખિયા સમજણ્ય માય હરે ફરે હરિની ઈચ્છાય.
સ્વામી હરે ફરે પણ શેની ઈચ્છાથી? ભગવાનની ઈચ્છા પ્રમાણે. ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છાનો વિરામ. આપણે હરી ફરી છીએ ને ભગવાનની ઈચ્છા પ્રમાણે નથી હરતા ફરતા. આપણે હરી ફરી છીએ શા માટે ફરી છીએ? તો કે પંચ વિષય માટે, માન મોટપ માટે હરી ફરી છીએ. જ્યારે અખંડાનંદ સ્વામી તો બસ ભગવાનની ઈચ્છામાં, ભગવાન જગાડે ત્યારે જાગે, ભગવાન સુવાડે ત્યારે સુવે, ભગવાન જમાડે ત્યારે જમે, બસ ભગવાનની ઈચ્છામાં ઈચ્છા. ભગવાનની ઈચ્છામાં વિરામ કરી દેવો એ કોઈ સામાન્ય બાબત નથી હો. પણ આપણે તો આપણી બધી ઈચ્છાઓ આપણે અલગ રાખી છે, આપણે આપણું મન ધાર્યું મૂકી શકતા નથી. વિરસદમાં જ્ઞાનજીવનદાસ સ્વામી થઈ ગયા, બહુ મહાન સમર્થ સંત. એક હરિભગત સ્વામી પણ આવ્યા, સ્વામીના શિષ્ય હતા. સ્વામી પણ આવીને કે સ્વામી મારા દીકરાને મારે વિદેશ મોકલવો છે. તો સ્વામી એના છોકરા હું જોઈને કહે કે ના, આને વિદેશ નહીં મોકલતો. તો કે ના, પણ સ્વામી મારે સંકલ્પ છે, આને વિદેશ તો મારે મોકલવો છે. તો જ્ઞાનજીવનદાસ સ્વામી કહે, વિદેશ મોકલવામાં સારું નથી માટે નહીં મોકલતો, પણ આને એ હરિભગતને ભાવના કરી એટલે કે સારું સ્વામી તમે ના પાડો છો તો નહીં મોકલો. પણ છોકરાને કઈ, એના છોકરાને કઈ સ્વામીનો મહિમા હતો, નહીં. એના બાપાએ ના પાડે કે ભાઈ આપણે કાંઈ વિદેશ જવું નથી, સ્વામીએ ના પાડે છે. તો કે ના ના સ્વામીએ ભલે ના પડે, મારે તો જવું છે. અરે પણ ન જવાય સ્વામીએ ના પડે કે ના સ્વામી ભલે ના પડે, સ્વામીને શું ખબર પડે કે તો મારે જવું છે. બહુ આગ્રહ કર્યો તો કે જા બીજું હું. પછી ગયો સ્ટીમરમાં બેઠો તો, અને એમાં બરાબર એક વખત બીના એવી બની વાહણ બરાબર સ્ટીમર જતી હતી અને એમાં બરાબર કાંઠે બેઠેલો, કોણ જાણે હું થયું ઉલ્લીને પડ્યો દરિયામાં, ભાઈ ચક્કર ચડ્યા. પણ એ જ વખતે બીના બની કે એ જ વખતે સમુદ્રમાં મોજું આવ્યું, ઉલ્લીને વળી પાછો એ પાછો સ્ટીમરમાં પડ્યો. આવું બને નહીં પણ તેથી બન્યું હતું. શું કરવા, એ તો ભગવાને એની રક્ષા કરી. એના બાપા ખરેખર હરિભગત હતા ને એટલે. એટલે આપણે જે છે ભગવાન કે ભગવાનના સંતો ભક્તો કે એમ જ કરવું, પણ આપણે આપણા મન ધાર્યું કરીને એમાં કોઈ સુખ ન થાય. ગોપાળાન સ્વામી પાસે બે હરિભક્તો આવ્યા, સમજે, ગોપાળાન સ્વામી પાસે હરિભક્તો આવીને સ્વામીને કહે સ્વામી અમને મોટો રાજનો અધિકાર આપો, હું જોઈએ છે. હા મોટો રાજનો અધિકાર. સ્વામી કે પણ રહેવા દો એમાં સારું નથી. ના ના અમને મોટો રાજનો અધિકાર આપી દો. કેમ, તો કે વટ પડી જાય, અમારે વટ પાડવો છે. બોલો, આ દુનિયામાં ઘણા માણસો એમનો વટ પાડવાનો વટ પાડવામાં જિંદગી પૂરી કરી નાખે છે. સ્વામીને કે અમને એવો રાજ્ય અધિકાર આપો અમારો વટ પડી જાય. સ્વામી કે રહેવા દો, વટ નહીં પડે, તમે પડી જાઓ. તો કે ના ના અમને રાજ અધિકાર આપો, અમારે રાજ અધિકાર જોઈએ છે. અમને એવા આશીર્વાદ આપી દો ને અમે મોટા રાજના હોદેદાર થઈ. બહુ આગ્રહ કર્યો સ્વામીએ, ઘણી ના પાડી પણ આવડા એકના બે ન થયા. સ્વામી કે હારું લ્યો, ત્યારે બહુ તમારી ઈચ્છા છે, જાઓ તમને રાજનો અધિકાર મળશે. સ્વામી આશીર્વાદ આપ્યા, તે રાજનો અધિકાર મળ્યો. તે એક જણો દારૂડિયો થઈ ગયો અને એક જુગારીઓ બની ગયો. દારૂડિયો થયો એ દારૂ પી પીને મરી ગયો અને જુગારીઓ થયો એને બીજાએ મારી નાખ્યો. લ્યો, એટલે આપણે મન ધાર્યું મૂકી અને ભગવાન કે ભગવાનના સંતો ભક્તો કે એમ જ કરવો, મન ધાર્યું કોઈ દી કરવું નહીં. પણ અહીંયા અખંડાનંદ સ્વામીની સ્થિતિ બહુ મહાન અલૌકિક છે. હરે ફરે હરિની ઈચ્છા, હરે છે ફરે છે, જે કાંઈ કરે છે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે છે.
સદા સુખિયા સમજણ્યો માય રે, હરે ફરે હરિની ઈચ્છા, ચાલ્યા એક દિવસ એ કોલા રે, એક દિવસ કલા રે, ચાલ્યા એક દિવસ કલા રે, સંગે સંત નહીં કોઈ ભેળાય, સંગે સંત નહીં કોઈ ભેળાય.
અખંડાનંદ સ્વામી એકલા આવ્યા જાય છે, કોઈ સંતો સાથે નથી. ઘોર જંગલ આવ્યું,
હે આવ્યા અરણ ઉજાડામાં સોય રે, આવ્યા અરણ ઉજાડામાં સોય રે, હે જીયા મનુષ્ય માત નહીં કોય રે, જીયા મનુષ્ય માત નહીં કોય.
જોર સે તાલી તાલી કે સાથ,
હે તિયા આવી વિદ્યા વાંખસ ચાર રે,
અખંડાનંદ સ્વામી આવ્યા જાય છે, દૂર થી અમે ચાર વાંખ આવતા જોયા. કેટલા, હા હવે આપણે તો એક વાંખ હામો મળ્યો હોય તોય. એના બદલે અખંડાનંદ સ્વામી ના કેટલા વાઘ મળ્યા, ચાર. સ્વામી એ જોયું હમે તે ચાર વાઘ હાલ્યા આવે છે.
હે તિયા આવી વિટા વાઘ ચાર રે,
તિયા આવી વિટા વાઘ ચાર રે,
અખંડાનંદ દેવી ચાર્યું ચાર રે,
અખંડાનંદ દેવી ચાર્યું ચાર રે.
હે આજ આવ્યો આ દેહનો કાળ રે,
આજ આવ્યો આ દેહનો કાળ રે,
હે આજ આવ્યો આ દેહનો કાળ રે,
આજ આવ્યો આ દેહનો કાળ રે,
હે મારી વાત ફાશે કટ કાળ રે,
સ્વામી વિચાર કર્યો, ચાર વાંક આવ્યા છે પણ આજ આ દેહ નો કાળ આવ્યો. કોનો કાળ આવ્યો? અને એ જગ્યા આપણે હોય તો હું વિચાર કરીએ. હે કયો જી? હે આપણે જંગલમાં આવ્યા જતા હોય અને સામેથી ચાર વાઘ મળે તો આપણે શું વિચાર કરીએ? હે આપણે એમ વિચાર કરીએ આપણો કાળ આવ્યો. હું વિચાર કરીએ આપણો કાળ. પણ અખંડાનંદ સ્વામીની વિચારધારામાં ફરક છે. અખંડાનંદ સ્વામી શું વિચાર કરે છે? મારો કાળ આવ્યો નહીં. કોનો કાળ આવ્યો? દેહનો કાળ આવ્યો, કારણ કે દેહાતીત છે. ખરેખર આપણી સમજણમાં ફેર છે, કારણ કે જન્મે છે કોણ? દેહ. મરે છે કોણ? દેહ. આત્મા કોઈ દી જન્મતોય નથી, આત્મા કોઈ દી મરતોય નથી. પણ આપણને અનેક કાળથી આ દેહનો યોગ બહુ થયો. કેટલા જન્મોથી? નિષ્કુળાન સ્વામી લખ્યું, કેટલા જન્મથી?
લખ ચોરાશી કુટુંબ કર્યું, સર્વે સગે આ બ્રહ્માંડ ભર્યું.
બોલો, લખ ચોરાશી. હો મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું દૂધ ધાયવો. કેટલું? સમુદ્ર જોયો? ઊંચી આંગળી કરો તો જેને સમુદ્ર જોયો હોય. હા, બધાએ જોયો છે ભાઈ. કલ્પના કરો એટલું એ જીવ માતાનું દૂધ ધાવી ગયો અને તોય હજી મુક્તિપદને પામ્યો. અને મુક્તિપદ નથી પામ્યો એની કાંઈ ખાતરી ખરી, સાબિતી ખરી તમારી પા? હું અહીં બેઠા છી. આટલા જન્મ ધારણ કર્યા પણ તેમ છતાં જીવ હજી મુક્તિ દશાને પામ્યો નહીં. અને આટલા આટલા વર્ષોથી એને જન્મ ધારણ કર્યા, આટલા યુગોથી એને સતત દેહનો યોગ છે. એટલે એને શું થઈ ગયું? શું મનાઈ ગયું? આ શરીર તે હું છું. મારું નામ સગનભાઈ, મારું નામ મગનભાઈ, મારું નામ ગગજીભાઈ, આ મારી અટક, આ મારી જાત, હું ઊંચો હું નીચો, આ બધું આપણને આવું દઢ થઈ ગયું. અડધી રાત્રે તમે કોકને હાથ કરો મગનભાઈ તો મગનભાઈ જ બોલે, સગનભાઈ બાજુમાં હોતા તો એ ન બોલે. પણ હકીકત આત્મા એ જુદો છે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી લખ્યું,
હે જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો હાર. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો હાર.
એ તમારી તાળી બરાબર ન.
બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો હાર. માયા નગણી ભગણી ભારે કેતાનો આવે પાર. માયા નગણી ચૌદ લોકને ચાવી રે નાખે. 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 તો તું કોણ વિચાર બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો હાર.
જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો હાર.
જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો હાર.
જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને.
ઊંચી છે પણ એને અજ્ઞાન થઈ ગયું છે, જેને કારણે કરીને મનાઈ ગયું કે આ દેહ તે હું છું. નિષ્કુળાનંદ સ્વામી બીજું દ્રષ્ટાંત લખ્યું કે જેમ દ્વિજ ગયો ઢેઢ વાડે ભૂલે રહ્યો ત્યાં કોઈ દાડે. જેમ દ્વિજ ગયો ઢેઢ વાડે, દ્વિજ એટલે બ્રાહ્મણ, પાછો રહેવા ક્યાં ગયો? હરિજનવાસમાં રહેવા ગયો ભાઈ. એટલે હરિજનવાસમાં રહેવા ગયો અને એમાં બરોબર જૂનો જમાનો એ બધી, એટલે પેલા કોઈક અડી ગયું હોય તો તરત બધી મર્યાદા હોતી ને પેલા, તો તરત સ્નાન કરી લે. પણ પછી ક્યારેક ઉતાવળ હોય તો સ્નાન કરવાનું ભૂલી જાય તો શાટ નાખી દે. પછી એમ કરતા કરતા ક્યારેક એ ભૂલાઈ ગયા, પછી મનમાં એમ થયું કે હવે આમે વેટલો ને આમે વેટલો, એમ કરતા કરતા એને અમે નક્કી થઈ ગયું હવે હું એ અમે ઢેઢ ઝૂને કે. એટલે સ્વામીએ લખ્યું કે જેમ દ્વિજ ગયો ઢેઢ વાડે રહ્યો ભૂલે ત્યાં કોઈ દાડે, તેહ બ્રાહ્મણ પણાને ભૂલી કેમ ફરે સ્વપચમાં ભૂલી. હતો તો બ્રાહ્મણ પણ હું મનાઈ ગયું, બોલો તો ખરા. હા, એને એવું મનાઈ ગયું લ્યો. પણ હકીકતમાં તો એમ આપણી દશા બધાની આવી થઈ છે. આત્મા તો બહુ મોટો છે, બહુ ઊંચી કક્ષા છે, માયા થકી પર છે, પણ અનંત કાળથી એને દેહનો યોગ લાગ્યો છે, દેહરૂપ થઈ ગયો. અરે એક વખત મહારાજ ગઢપુરમાં સભા ભરીને બેઠેલા અને એમ એક હરિજનનો છોકરો આવ્યો. મહારાજે પ્રશ્ન કર્યો કે લાય તું કોણ છો? તો કરે ભણે બાપ ઢેઢ છું. શું કીધું? મહારાજ કે ના તું ઢેઢ નથી, તું એમ બોલ હું આત્મા છું, આત્મા છું બોલ. તો મહારાજે એને 100 વખત બોલાવી રહ્યો. કેટલી વખત? 100 વખત. 100 વખત બોલાવી રહ્યો. વળી પછી મહારાજે પૂછ્યું તું કોણ છો? તો કે ભણે બાપ ઢેઢ છું. મહારાજ 100 વખત બોલાવે, બોલ તું આત્મા શું, આત્મા શું. ફરીને 100 વખત બોલાવ્યો તો ફરીને પાછું પૂછ્યું કોણ છો? તો પછી પાછો એને બોલે ભણે બાપ ઢેઢ શું. એમ આપણે બધાને શું થઈ ગયું? હા, સહી તો આત્મા, દેહ થકી જુદા છીએ પણ આપણને મનાઈ ગયું કે આ દેહ તે હું છું. એટલે દેહના દુઃખે દુખિયા થઈ જાય છે, દેહના સુખે સુખિયા થઈ જાય છે. દેહને સુખ મળે એવું મળે તો આનંદ થઈ જાય, દેહને દુઃખ થાય તો આપણે દુખિયા થઈ જાય. પણ અહીંયા અખંડાનંદ સ્વામીની સ્થિતિ મહાલૌકિક છે. સામેથી વાઘ આવતા જોયા છે પણ અખંડાનંદ સ્વામીને એવું નથી થયું કે આજે હું મરી જઈશ. અખંડાનંદ સ્વામીના મનમાં શું થયું? આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ. આજ આ દેહનો કાળ આવ્યો, મારો કાળ આવ્યો એમ નહીં. મોડું વેલું પડત આ દેહ, એ વાતમાં નહીં સંદેહ. વેલા મોડું પડવાનું છે ને. અરે મોટી મોટી બિલ્ડિંગો હોય જેના પાતાળ સુધી પાયા હોય, અરે મોટા મોટા ઝાડવા હોય એના મૂળિયા કેટલા બધા ઊંડા હોય, તો એ ક્યાંક વાવાઝોડું થાય તો ભોંક દેખાના હેઠા આવે છે. ધરતીકંપ થાય તો મોટી મોટી બિલ્ડિંગો હેઠી આવે છે. હે, તો આ શરીરને નથી મૂળિયું નથી પાયો, તો આ ઢોકળાને ઢળતા વાર કેટલી કયો. અહીંથી આપણે ઘરે પહોંચીએ કે નહીં હું ખાતરી, તમે ચિંતા નહીં કરતા, ભગવાન પહોંચાડશે. પણ ભરોસો ન રહેવાય. અને અમારી ઈચ્છા તેવી ભગવાન તમને બધાને 500 વર્ષ રાખે. હા, જીવન અમારું શું જાય. પણ ભાઈ ભરોસો ન રહેવાય. મોડું વેલું પડતો આ દેહ, એ વાતમાં નહીં સંદેહ. કોઈ આજ, કોઈ કાલ, કોઈ 2 દી પછી, કોઈ 5 દી પછી, કોઈ 1 મહિના દી પછી, વર્ષ દી પછી, બાકી જવાનું એ તો નક્કી છે. જન્મા ત્યાંથી જરૂર જાણો, ક્યારથી નક્કી કરી નાખવાનું? જન્મા ન્યાથી હો, એ જન્મ ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જી.
જરૂર જાણો, મરવાનું છે માથે જી.
જન્મ
ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જી. જન્મ ત્યાંથી જરૂર જાણો, મરવાનું માથે જી.
ક્યારે
શું प्यारे शूलाने जाऊ साथे
आवतार
એકલા આવ્યા અને એકલા જવાના, હમણાં ઉપડવાના જોઈજો ને, આમાં ઘણા ઘણા તો તૈયારી થઈ ગઈ, કાંઈ અરે જવાનું નહીં, કાંઈ તમારે લખવું હોય ને લખી દેજો, કોઈ લઈ ગયું.
અંતે જાવું છે ઉઠી એકલા રે સંગે ચાલે ને કો માત પિતા ને ભાઈ દીકરા હરે નારી કૂટે છે રોજ રે અંતે જાવું છે ઉઠી એકલા.
અંતે એકલા આવ્યા ને એકલા જવાના, કઈ હરે આવવાનું નથી, માટે સમજ્યા નથી, હવાર પંથ પકડીને દોડવા મળો, હું કાલના ભરોહે રહેવું નહીં, હવે હાલવા માંડો. આગળ કથા આવશે જીવબાઈની. હેભલ બાપુ કે છે કે બેટા દીકરીઓ અત્યારથી હું મીંડા છો ગૌઢા થાય ત્યારે ભજન કરજો. ત્યારે જીવબાન લાડુબાઈ કહે છે પિતાજી અમને એ મંજૂર નથી. આગળ આવશે વૃદ્ધાપણાના વાયદે રહેવું અમને મનાતું નથી, એવું કાલ હવારે હું થાય કોને ખબર. એટલા માટે
એ હરિનો માર્ગ આવ્યો છે હાથ મારે
હાથમાં માર્ગ આવ્યો પકડી લો.
હરિનો માર્ગ આવ્યો છે
હાથમાં,
હળવે હળવે હાલવા માંડ,
હળવે હળવે હાલવા,
હળવે હળવે હાલવા માંડ,
હળવે હળવે
ગલે મોટા ઢૂંગ,
હે
ચડતા ચડતા જો ને ચડાય,
ચડતા ચડતા જો ને ચડાય,
તો માર્ગ આવ્યો છે હાથ
માંડે,
ભણતા ભણતા પંડિત દીપ જે,
ભણતા ભણતા પંડિત દીપ જે,
ભણતા ભણતા પંડિત દીપ જે,
ભણતા ભણતા પંડિત દીપ
જે, લખતા લખતા લહ્યો થાય,
લખતા લખતા લહ્યો થાય,
લખતા લખતા લહ્યો થાય,
માર્ગ હાથમાં આવી ગયો છે, હવે પકડાઈ ગયો છે, હવે હાલવા માંડવું. હાલે ઈ પોગે, ન હાલે ઈ કેદી પોગે, કયો એ જેટલી સ્પીડ રાખે એટલો વહેલા પોગે. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું, ડગલું ડગલું હાલે તો એ પ્રમાણે પોગે, અને એથી વધારે સ્પીડમાં હાલે તો એ પ્રમાણે પોગે. સાયકલ લઈને જાય તો એથી વહેલા પોગે, સ્કૂટર લઈને જાય તો એથી વહેલા પોગે, ગાડી લઈને જાય તો એના કરતાં વહેલા પોગે, પ્લેનમાં બેસી જાય તો ફટાફટ પગી જાય ને. એમ હવે જે તમારે પકડવું હોય, સાયકલ પકડવી તો સાયકલ, ને હાલીને જવું હોય તો હાલીને, પ્લેનમાં જવું હોય તો પ્લેનમાં, હેમાં જવું છે કયો, પ્લેનમાં જવું ઊંચી આંગળી કરો તો પ્લેનમાં, પૂરું જ કરવું છે આ વખતે, પ્લેનમાં જવું ઊંચી આંગળી કરો પ્લેનમાં, તો જગન્નાથપુરી નથી કહેતો. હા, નકર ઘણા ઘણા તો જગન્નાથપુરીના જે બળખા છે. દાદાને તો એટલો બધો અરખ હતો, ન પૂછો વાત. હા, કહો, પ્લેનમાં જાઓ અને હકીકત ચિંતા નહીં કરતા, તમારા સંકલ્પ છે એટલે વાંધો નહીં આવે. પણ વચ્ચે જ્યાં જરાક વાત આવી ત્યાં તો મનમાં એમ થયું કે મારું મરાઈ ગયું ભારે કરી, કારણ કે આખી જિંદગીમાં કોઈ દી પ્લેનમાં બેઠા નહીં. ઘણા દાદાના ફોન આવતા હોય, સ્વામી અમારી ટિકિટ ટ્રેનમાંથી કાઢી નાખજો, બલુંગમાં કરી નાખજો, બલુંગમાં કે જોજો, ભૂલતા નહીં, બલુંગમાં જ લખજો કે લે. હા, તો દાદાને બિચારાને કેટલાની ઈચ્છા હતી કે અમે તો બલુંગમાં જ આવવાના છીએ, બલુંગમાં જ આવવાના છીએ. એમાં જ્યારે તારીખ સેન્સ થઈ ત્યાં તો ઘણાના બિચારાના મોતિયા મરી ગયા. હાવ બંધ રહે શું થાય કે, જો કે બંધ નથી પણ થોડીક તારીખ સેન્સ થઈ છે એટલે વહેલા મોડું પણ તમને બલુંગમાં બેહવા મળશે ખરું. હા ભાઈ, 5800 રૂપિયા કોણ પ્લેનમાં બિહારે બિહારે 20,000 ટિકિટ થાય તી બેહવા મળે, એના બદલે 5800માં કંઈક તમારા ભાગ ઉઘડ્યા છે એટલે કંઈક વળી મેળ પડી ગયું. હવે ફરીને પાછું ગોઠવાય છે ત્યારે કદાચ પ્લેનવાળા ભાવ વધારે, થોડો ઘણો વધારે, પણ જો તમારો સંકલ્પ છે તો થોડો ઘણો વધારીને પણ બેસી જાજો. કારણ કે 9,000 તો વેઇટિંગમાં પીડ્યા છે માણસો. હા, એટલે હું જગન્નાથપુરીની વાત નથી કરતો, અક્ષરધામમાં જવાની વાત કરું છું. આ વખતે નક્કી જ કરું અક્ષરધામમાં પગે જવું છે, બસ હવે તો પ્લાન જ પકડો, પ્લાન પકડવું, ઊંચી આંગળી કરો, પ્લાન પકડવું, પ્લાનમાં જ જવું છે, સ્પીડ જ પકડવી છે, બરાબર, ઘણા ઊંચી આંગળી કરીશ. તો હવે જો પ્લાન જ પકડવું હોય સમજાણું, તો પછી આ બાજુ આવી જાઓ. તો મારે પ્લાન જ પકડવું છે, હવે ઊંચી આંગળી કરો તો જેને પ્લાન જ પકડવું આ વખતે પૂરું જ કરવું હોય તો આ બાજુ આવી જવું પડશે, સાધુ થઈ જવું પડશે. જો કોઠાર સ્વામી કેમ ગયા, ધ્યાન રાખજો, અમારે કોઠાર સ્વામી કીધું ના ગોતે કેટલા જણા. હા બરાબર, ઊંચી આંગળી કરો, આપણે ધ્યાન રાખજો, તો એટલા જણા તૈયાર થયા છે. હા, પછી ઘરે નહીં જવાય. હા, એટલે આ બાજુ ઊંચી આંગળી કરો, ઊંચી આંગળી કરો. હા, તો હવે પછી આપણે અહીંથી શિબિર પૂરી થાય, ઉભા થઈ જાવ, તો ઉભા ઉભા થઈ જાવ. આપણે બધા લોકો ભાડે કેટલા પ્લેનની ટિકિટ વાળા છે, લાલે એલા પાછા ઊંચી આંગળી વાળા કેમ, એલા બીજા આગળ ઊંચી આંગળી કરી કેમ પાછા મૂકી દીધી. લ્યો, ખડી ઘણાઈ ગયા ભાઈ. તો પછી જેને નક્કી કર્યું પ્લાન જ પકડવું છે, પછી શિબિર પછી હવે નામું માંડી દેજો. ઘરે હવે કાંઈ જવું નહીં. અમારા દાદા ગુરુ અર્જુનદાસ સ્વામી હતા ને, અહીંથી સરદારથી જ ભાગેલા સમજ્યા. પછી પત્ર લખતા ગયેલા કે આપડી વાડી મારુડી બોરડી રે, બોરડી ને બોરુડા પાન, પાન ગણી વાટ જોઈ રે જોરે. કે આપણી વાડીમાં બોરડી છે ને બોરડીના પાન, બહુ મોટી ઘેઘુર બોરડી હતી, એ બોરડીના પાન ગણીને વાટ જોઈ રહીજો, પાન ગણાય રહે તે દિવસે હું આવીશ. કે કાંઈ કાંઈ પાન ગણાય રહે ને કાંઈ હું પાછો આવે નહીં. એમ તમે જેને પ્લાનમાં પ્લાન જ પકડવું છે ને છેલ્લો જન્મ જ કરવો છે, એ હવે નક્કી કરજો કે હવે અમારે સરદાર છોડવું જ નથી ને હવે ઘરે જવું જ નથી, ફોન બોને કરવો નથી. પ્લાનવાળા પાસે યાદ રાખજો. બસ પકડવી હોય ઊંચી આંગળી કરો, બસ પકડવી હોય. બસમાં કેટલા, બસના પેસેન્જરો કેટલા, પ્લેનના તો થોડાક મળ્યા, પણ ટાઈમે લિસ્ટ કરવાળા કોઠર સમય ક્યાંક બહાર વહી ગયા લાગે છે. તો બસના પેસેન્જરો ખરા, હું કયો છો. હવે ચિંતા થઈ ગઈ કે મારી આંગળી ઊંચી કરવા વિચાર કરવો પડશે કે આમાં તો હલવાઈ જઈશ. કઈ નહીં, જેવું વાહન પકડશો એ પ્રમાણે પકડશો, નહીં તો ભગવાનને કઈ ઉતાવળ તો છે નહીં કે ભાઈ તમે આવો તો જ અમારું અક્ષરધામ ભરાશે. ભાઈ સાહેબ મહેરબાની કરીને અહીં પધારો, અમે તમારું સ્વાગત સન્માન કરીશ. ભગવાન કે જેવી તમારે ઉતાવળ છે, ઉતાવળ જાગે એ પ્રમાણે થાય. નકર પછી ડગલે ડગલે તો અનેક જન્મ તો છે, અનેક જન્મ સંસિધસ્તો યાતિ પરામ ગતિ. પણ વહેલું કરે ને વહેલા સાધનની સમાપ્તિ થાય, મોડું કરે ને મોડું. જગતમાં કહેવત છે. હું કહેવત ખબર તમને કે વહેલું મોડું વહુને વાંસી દુશે એમ આપણું કામ તો આપણે જ કરવું પડશે, બીજા કોઈ કરી દેશે નહીં. આજ કરીએ તો ભલે ને કાલ કરીએ તો ભલે. કોઠાર સમય ટાઈમે વહી ગયા, જો ઊભા થતા કેટલા જણા જોઈ લીધા ને તો વાંધો, બધા લખી લેજો આ પ્લાનના પેસેન્જરો. હા પછી એવું નહોતું ને ઘરેથી તમને કોઈ વઢાતા ને દેખે એવું કઈ નથી ને પાછું, જો કે એવું નથી. વાંધો નહીં, એવો સંકલ્પ કરવો એ કઈ સામાન્ય બાબત તો નથી. તો ખરેખર બહુ અદ્ભુત વાત છે. મોડું પડત આ દેહ એહ વાત માં નહીં સંદેહ, વેલું મોડું મરવાનું તો છે. આજે આવ્યો આ દેહ નો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ. મોડું વેલું પડત આ દેહ એહ વાત માં નહીં સંદેહ. એ માટે આજ થયું અતિ સારું, માટે
આજ થયું અતિ સારું.
વાઘ અર્થે આવ્યું તન
મારું, વાઘ અર્થે આવ્યું તન મારું.
હે વાઘ અર્થે આવ્યું તન મારું,
વાઘ અર્થે આવ્યું.
હવે વેળ ન કરવી કાયા,
હવે વેળ ન કરવી કાયા.
એ હવે વેળ ન કરવી કાયા,
હવે વેળ ન કરવી
કાયા. એ જાવું વેલો વાઘ પાસે, હે જાવું વેલો વાઘ પાસે થાય,
જાવું વેલો વાઘ પાસે થાય.
સામેથી વાઘ આવતા જોયા, અખંડાનંદ સ્વામી વિચાર કર્યો ખામેથી કાળ આવે છે, વાંધો નહીં આ દેહ નો કાળ છે, આત્મા ક્યાં મરે છે, હવે બસ મોડું ન કરવું, બસ જલ્દી ભલે વાઘ પાસે જાઓ અને જલ્દી ભગવાનના ધામ ભેગું થવાય. હે આવો અખંડાનંદ સ્વામીને વિચાર થયો. હે ચાલ્યા અખંડાનંદજી ચારે રે,
અખંડાનંદજી
ચાલ્યા, અખંડાનંદજી ચારે રે,
અખંડાનંદજી ચારે રે.
હે આવ્યા અલગે નો વાર ક્યારે રે, અખંડાનંદ સ્વામી તો મહારાજ નું ભજન કરતા કરતા ચાલ્યા જાય છે, પણ અહીંયા મહારાજ ને ચિંતા થઈ. ઓ ભાઈ અખંડાનંદ સ્વામી તો જોત જોતામાં વાઘની નજીક આવી ગયા. જય હો.
એ જાણ્યું જનને મારશે વાઘ રે, જાણ્યું જનને મારશે વાઘ રે.
એ બહુ કષ્ટ થશે તન ત્યાગ રે, તો મુજથી કેમ સહે બાય રે,
તો મુજથી કેમ સહે બાય રે.
જોઉં ઉદાસને દુઃખ થાય રે,
જોઉં ઉદાસને દુઃખ થાય રે.
હેતે તો મુજથી કેમ સહેવાય રે,
તો મુજથી કેમ સહેવાય રે.
એ જોઉં હું દાસને દુઃખ થાય રે,
જોઉં દાસને દુઃખ થાય રે.
ભગવાન બોલા મારા ભગતને દુઃખ પડે ની મારાથી સહન ન થાય, મારા ભગતના દુઃખ પડે હું દોડીને ત્યાં રક્ષા કરવા જાઉ. અરે એ ગરીબ ભગત મહારાજના દર્શન માટે આવતા હતા અને બરોબર અમદાવાદ પહોંચ્યા અને એમાં બરોબર એ નદી ઉતરતા હતા, ત્યાં ઉપરવાસનું કોઈ બહુ મોટું તળાવ એ તૂટ્યું અને તળાવ તૂટ્યું અને એમાં પાણી ભરાણું બધું. ભગતના શરૂઆતમાં તો કેડકેડમું પાણી ગયું, એમ કરતા કરતા અહીંયા સાતીમું પાણી આવી ગયું અને એમાં બરોબર ભગત બચવા માટે પ્રયાસ કરતા હતા, એમાં એક બાવળનું ઠૂઠું પકડાઈ ગયું અને એ વખતે ભગત મહારાજ ને પ્રાર્થના કરવા માંડ્યા, હે દિનબંધુ, હે દયા સિંધુ, મારું રક્ષણ કરો, મને ઉગારો, જેમ તમે જીવરાજ ની રક્ષા કરી, રઘુજી મહારાજ ની રક્ષા કરી હતી પાણીમાં, એમ હે દિનબંધુ, હે દયા સિંધુ, તમે આજ પાણી થકી મારું રક્ષણ કરો. અને ભગતે જ્યાં પ્રાર્થના કરી એ જ વખતે મહારાજ દિવ્ય રૂપે ત્યાં પધાર્યા, 300 ગાળી પાક ધારણ કરેલી, અને ભગવાન શ્રીહરિ પેલા ભગતની પાસે આવી અને ત્યાં ઉભા રહી, અને પાણીને ભગવાન શ્રીરે પોતાને ઐશ્વર્ય પ્રતાપથી દૂર રાખ્યું, ખાલી કેળકેઢમું પાણી રહ્યું. ભગતને મહારાજે કીધું, ચિંતા નહીં કરીશ, બાકી વાહવા ઝાડ પાણી હતું, પણ 3 દિવસ અને 3 રાત સુધી ભગત પેલા બાવળનું ઠૂઠું પકડીને એમને ઉભા રહ્યા. 3 દિવસ સુધી મહારાજે પાણીનો પ્રવાહ ત્યાં એને સુધી આવવા દીધો નહીં, અને આખીર મહારાજે તેને અમદાવાદ સુધી પાછો પહોંચાડી દીધો, મંદિરમાં મૂકી દીધો યો. અને પછી ત્યાંથી ગઢડા હાલતા ત્યાં ગઢપુર આવ્યા, અને ત્યારે મહારાજે વાત કરી, ભગત કેમ પાણીમાં તણાતા ને? તો હા મહારાજ, કે એ વખતે અમે આવ્યા હતા ને તમારું રક્ષણ કરી ગયા હતા, નહીતર જરૂર તમે તણાઈ જાત. એટલે કહે છે,
તે તો મુજથી કેમ સહેવાય રે,
તે તો મુજથી કેમ સહેવાય રે,
હે જોઉં હું દાસને દુઃખ થાય રે,
જોઉં દાસને દુઃખ થાય
રે, હે એ તો ઘટે નહીં કોઈ કાળ રે,
એ તો ઘટે નહીં કોઈ કાળ રે,
પછી કોણ કહે મને દયાળ રે,
હે
માટે અવશ્ય એને ઉતારું રે,
માટે અવશ્ય એને ઉતારું રે,
હે આજ સંકટમાં હિતી તારું રે,
આજ સંકટમાં હિતી તારું રે,
હે એ માં હરિયે કર્યો વિચાર રે, કરવી અખંડાનંદ ની વાર રે, અખંડાનંદ એ પછી આનંદ અખંડાનંદ રે,
પછી આનંદ
જોર છે તાલી,
પછી આનંદ અખંડાનંદ રે, ચાલ્યા સમર્થા સહજાનંદ રે,
ચાલ્યા સમર્થા સહજાનંદ રે.
અખંડાનંદ સ્વામીને તો ચિંતા નથી, વાઘને જોયા, પણ અખંડાનંદ સ્વામી તો મહારાજ નું સ્મરણ કરતા કરતા હાલ્યા જાય, જે થવાની હોય થાય, પણ મહારાજ ને ચિંતા થઈ. અખંડાનંદ સ્વામી તો ભજન કરે છે,
સ્વામી નારાયણ નારાયણ
રે,
સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ રે,
સ્વામી નારાયણ નારાયણ
રે, સ્વામી નારાયણ નારાયણ રે,
સ્વામી નારાયણ નારાયણ રે,
સ્વામી
સ્વામી હરિ નું ભજન કરે છે, સામેથી વાઘ હાલ્યા આવે છે, સ્વામીના મનમાં ભય નથી, પણ ભગવાન શ્રીને ચિંતા થઈ છે. ભગવાન શ્રીને નક્કી થયું, મારે સ્વામીનું રક્ષણ કરવું જોઈશે, પણ કેવી રીતે રક્ષણ કરે છે એ કથા આપણે બપોર પછી સાંભળશું. અખંડાનંદ સ્વામીએ ભગવાનનું ભજન કર્યું તો મહારાજે કાળ થકી રક્ષા કરી, એમ આપણે જો ભગવાનનું ભજન કરશું ને તો આપણું રક્ષણ કરશે, માટે ભાવ છે.
સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ